நமோ சித்தாணம் நமோ ஆயதிமானம் நமோ ஜானானம் நமோ சவசாமணம். ஆத்மானுசாசன கிரந்த மங்களாச்சரண கர்ஷா ஸ்ரீ ஜினசாசன் குரு நமோ நானாவித சுகதான் ஆசம ஹித உபதேசதே கலி மங்களாச்சரண ऐसे सारे शास्त्र को प्रकाश रत जीवनी को बने उपकार नाश मिथ्या भ्रम वासना ताके देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंत्र बुद्धि होके होत अर्थ भाषना जाते मंत्र बुद्धि होके होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप इन अविनाशी प्रभु को गुरुधान ग्रंथ रचो आत्मानुशासन भव्य जनों को है शिव कार हे आत्मंतु दुख से रहता यर सुख की वांछा करता इसीलिए मैं दुखहारी सुखकारी रचना करता मधुर विपाव की उपदेशामृत यह यदि कटु ही भासत हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान है गुरुभद्र आचार्य देव द्वारा रचित अत्यंत ज्ञान अने वैरागिनी मैत्री कहो के पुष्टि कहो एक करावनारु ग्रंथ अपने सोल साइंस ना अंदर एक पछी गाथाओं साझा करिए। लास्ट टाइम अपने 178 नंबर की गाथा ऊपर अपने चर्चा करी थी
1 17 1 નંબરની ગાથા ઉપર ચર્ચા કરશું આ બે ગાથા નો જોડ કોષ છે આ બે ગાથામાં જે નિર્જરાના પ્રકાર છે નિર્જરા નિર્જરાનો એ સ્વરૂપ છે એ દર્શાવ્યું છે નિર્જરાના બે પ્રકાર છે એક જે આ 178 નંબરની ગાથામાં જે નિર્જરાનું સ્વરૂપ આવ્યું એ સકામ નિર્જરાની વાત આવી અને એના અકામ નિર્જરાને સકામ નિર્જરા એ રીતે બે પ્રકારની જે નિર્જરા છે એની ચર્ચા આ બે ગાથામાં આવી છે એક ગાથામાં સકામ નિર્જરાની અને એક ગાથામાં અકામ નિર્જરાની વાત આવી છે જો આપણે અહીંયાથી જ વાંચીએ અને આપણે એની ચર્
અજ્ઞાની દેવ ને થાય છે, નિદ્રા જ્ઞાની અજ્ઞાની દેવ ને થાય છે. એક ની નિદ્રા સાર્થક છે અને એક ની નિદ્રા સાર્થક નથી. કોની નિદ્રા બહુ સરળ વિષય છે પણ બહુ પ્રયોજનભૂત વિષય છે. ખ્યાલ આવે છે? કોની નિદ્રા સાર્થક છે અને કોની નિદ્રા સાર્થક નથી, બહુ સિમ્પલ. જ્ઞાની ની નિદ્રા સાર્થક છે, અજ્ઞાની ની નિદ્રા સાર્થક નથી. જ્ઞાની ની નિદ્રા સાર્થક કેમ છે? કેમ છે? કારણ કે બહુ સરસ, કારણ કે કર્મ નો ઉદય આવે છે. કર્મ ના ઉદય માં જ્ઞાની જોડાતા નથી અને નવો કર્મ નો વન થતો નથી, એટલે જ્ઞાની ની થતી જે પ્રતિ સમય જે નિદ્રા છે એ નિદ્રા સાર્થક છે, એ નિદ્રા સાચી છે, એ નિદ્રા સકામ નિદ્રા છે. કામ ની સકામ, સકામ શબ્દ સમજાય છે ને? કામ ની નિદ્રા છે, પ્રયોજનભૂત નિદ્રા છે, યથાર્થ નિદ્રા છે, સાચી નિદ્રા છે. કેમ? કારણ કે નિદ્રા વાસ્તવિક એને જ કહેવાય કે જે નવીન કર્મ નો બંધ ન કરાવે. કારણ કે નવીન કર્મ નો બંધ થશે તો શું થશે? સાયકલ તૂટશે નહીં ને. પાછો એ કર્મ નો બંધ થયો એટલે એ કર્મ ગયા સત્તામાં, એ સત્તામાંથી કર્મ પાછા આવશે ઉદયમાં, ઉદયમાં આવશે એટલે પાછા જીવમાં રાગદેશ ના ભાવ કરશે, જોડાશે અને પાછા નવીન કર્મ ના બંધ થશે. તો એ નિદ્રા કામની નથી કે જે નિદ્રા નવીન કર્મ નો બંધ કરાવે. પરંતુ કઈ નિદ્રા સાર્થક છે, કઈ નિદ્રા કામની છે? તો એ નિદ્રા કામની છે કે જે નિદ્રા થતા નવીન કર્મ નો બંધ નથી થતો. બરાબર છે? હવે નવીન કર્મ નો બંધ ક્યારે નહીં થાય? પછી આપણે વાત છે બહુ સરળ છે. નવીન કર્મ નો બંધ ક્યારે નહીં થાય. જયારે જીવ પોતાના ઉપયોગ ને પોતાના સ્વભાવ માં જોડી રાખશે અને પરદ્રવ્ય માં ઉદય માં પરિસ્થિતિઓમાં જે પણ ઘટી સમજાય છે, જે પણ સિચ્યુએશન બની એમાં જીવ ન જોડાય તો નવીન કર્મ નો બંધ નહીં થાય. અને એક જ ઉપાય છે નહીં જોડાવાનો, પોતાના સ્વભાવમાં ઉપયોગ જોડાયેલો રહે તો નવીન કર્મ નો બંધ નહીં થાય. તો એ સકામ નિર્જરા છે. બરાબર. હવે આપણે 178 નંબર ની ગાથા નો ખાલી આપણે અર્થ વાંચીએ છે એટલે આપણને ખ્યાલ આવે. જબ તક ઇસ પ્રાણી કા, જે ઉદાહરણ આપ્યું તો આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી, બે સંડે ગેપ થઈ ગયા છે તો એની પહેલા આપણે આની ચર્ચા કરી હતી. મને યાદ આવે મથાણી નું ઉદાહરણ છે ને, મથાણી ખ્યાલ આવે છે. તો શું થાય એમાં ખ્યાલ આવે છે, એ જે દોરો છે એ આગળ પાછળ થાય ને, ખ્યાલ આવે છે, ફરે. તો એનું જે ચક્ર છે એ ફરે. બરાબર છે. જો એનું ઉદાહરણ આપે છે, જબ તક ઇસ પ્રાણી કા મથાણી કી રસ્સી કે સમાન બંધના હે બંધના ઓર ખુલ્લા હોતા હૈ તબ તક યહ સંસાર સમુદ્ર મે ગમન આગમન કરકે ભ્રમણ કરતા હૈ. ભાવા ફટાફટ વાંચી લઈએ એટલે આપણે વાંચ્યો છે અને ગેપ થઈ ગયો તો કનેક્શન બીજી વાર્તા સાથે થઈ જશે. ભાવાર્થ વાંચીશું, જે થઈ ગયું છે એનો ભાવાર્થ વાંચીશું, એના પછી આપણે વાર્તા લઈએ. 178 નો ભાગ. જીસ પ્રકાર મથાની મેં જબ તક રસી કા બંધના ઓર ખુલ્લા પાયા જાતા હૈ તબ તક ગમન આગમન દ્વારા ઉસકા પરિભ્રમણ હોતા રહેતા હૈ. ઉસી પ્રકાર જબ તક ઇસ સંસારી જીવ મેં નયે કર્મો કા બંધના ઓર પૂર્વ કર્મો કા નિર્જરા એટલે કે ખીલના એટલે ખુલના, નવીન કર્મ નો બંધ અને પૂર્વ કર્મ નો ઉદય. તો જ્યાં સુધી આ પ્રકારની પ્રક્રિયા થતી રહેશે તબ તક યહ નરક આદિ પર્યાયો મે ગમન આગમન દ્વારા પરિભ્રમણ કરતા રહેતા હૈ. પૂર્વ સમજાય છે ને, આ તો બહુ સરળ વાત છે. પૂર્વ કર્મ કા ઉદય હોને પર ઇસે રાગાદિક હોતે હૈ ઓર રાગાદિક ભાવો સે જે આખી સાયકલ બતાવે છે. આખી સાયકલ બતાવે છે પ્રિયંકાબેન શું કીધું, પૂર્વ કર્મ કા ઉદય ફર્સ્ટ છે, સેકન્ડ એ થવાથી શું થાય છે રાગાદિક હોતે હૈ. આ તો એક કહેવાની પદ્ધતિ છે જે વાંચી પછી નોટ કરી. પૂર્વ કર્મ કા ઉદય હોને પર ઇસે રાગાદિક હોતે હૈ ઓર રાગાદિક ભાવો સે પુનઃ નવીન કર્મ બનતે હૈ. ઇસીલિયે રાગાદિક ભાવ સંસાર ભ્રમણ કે કારણ હૈ એસા જાનના ચાહિયે. શું વાત આવી, પૂર્વ કર્મ નો ઉદય નવીન કર્મ ના બંધ કારણ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં લાગશે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં લાગશે એ થોડી સૂક્ષ્મ આપણે વાત લઈએ આમાં. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૂર્વ કર્મ ના ઉદય માં અને નવીન કર્મ ના બંધ ની વચ્ચે નહીં લાગે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં લાગશે ભાઈ, નિમિત્ત કોણ ને નૈમિત્તિક કોણ અને નિમિત્ત નૈમિત્તિક લાગશે ક્યાં, નિમિત્ત નૈમિત્તિક ક્યારે લાગશે પહેલા તો અને ક્યાં લાગશે, બે પ્રશ્ન છે. ક્યારે લાગશે ને ક્યાં લાગશે, જયારે જીવ પૂર્વ કર્મ ના ઉદયમાં રાગાદી રૂપ પ્રવર્તશે ત્યારે એ નૈમિત્તિક દશા છે. જીવના વર્તમાન રાગાદી ભાવ એ નૈમિત્તિક દશાની ઉત્પત્તિ થઈ તો પૂર્વ કર્મ ના ઉદય ઉપર નિમિત્ત નો આરોપ આવશે. પોઈન્ટ સમજાયો કે નહીં, શું કીધું ફરી વાર, પૂર્વ કર્મ નો ઉદય નિમિત્ત અને રાગાદી ભાવ નૈમિત્તિક, બરાબર ને. નિષેધ કોનો કર્યો, પૂર્વ કર્મ નો ઉદય આવ્યો એટલે નવીન કર્મ નો બંધ થયો ના, એની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં લાગે. વચ્ચે એક ફેક્ટર અગર ઉત્પન્ન થયું ને તો નવીન કર્મ નો બંધ થશે. જો બે રીતે નિમિત્ત નૈમિત્તિક આમાં ઘટિત થશે, પૂર્વ કર્મ નો ઉદય અને એમાં જોડાયો અને રાગાદી ભાવ થયા તો એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક, રાગાદી ભાવ થયા અને નવીન કર્મ નો બંધ એ બે વચ્ચે નિમિત્ત, બે સમજાય છે. પૂર્વ કર્મ નો ઉદય નિમિત્ત ક્યારે નિમિત્ત કહેવાશે, પોઈન્ટ એ છે નિમિત્ત ક્યારે, નિમિત્ત ત્યારે કહેવાશે જયારે જીવમાં રાગાદી ભાવ થાય તો, અધરવાઇઝ એને નિમિત્ત નહીં કહેશું આપણે. અધરવાઇઝ એ સકામ નિર્જરા છે, એ કર્મ નો ઉદય આવીને ખરી ગયો, સમજાય છે, એ કર્મ નો ઉદય આવીને એનું ફળ આપીને એનું કામ કરીને એની નજરા થઈ ગઈ.
અને જીવનો ઉપયોગ એમાં ન જોડાયો, ત્યાં લક્ષ્ય ન ગણ્યું, અને પોતાના ઉપયોગમાં પોતાના સ્વભાવમાં ઉપયોગ થઈ ગયો તો નિમિત્ત નૈમિત્તિક અહીંયા ના ઉત્પન્ન થયું તો અહીંયા પણ ઉત્પન્ન નહીં થાય. આયુ કેટિંગ સમજાય છે? થોડી ટેકનિકલ વાત છે, પણ એમાં કઈ કઠિન એમાં કઈ છે નહીં, બહુ સરળ છે. આ તો બધું આપણે બાળબોધ થી ભણતા આવ્યા છે. સમજાય છે? ખાતી બેન શું વાત આવી? સાયકલ સમજાય? નિમિત્ત નૈમિત્તિક, નિમિત્ત નૈમિત્તિક જે ભાવ નૈમિત્તિક છે ને, જીવ ના લાગાદી ભાવ, જે ભાવ એક અપેક્ષા એ નૈમિત્તિક છે, એ જ ભાવ એક અપેક્ષા એ કોઈક માટે નિમિત્ત છે. શું કીધું? જે ભાવ પૂર્વ કર્મ ના બંધ ની સાથે અગર સંબંધ જોડો તો નૈમિત્તિક, અને નવીન કર્મ ના પૂર્વ કર્મ ના ઉદય, સોરી પૂર્વ કર્મ ના ઉદય સાથે સંબંધ જોડો તો નૈમિત્તિક, અને એ જ ભાવ નવીન કર્મ ના બંધ સાથે જોડો તો નિમિત્તિક. તો નવીન કર્મ નો બંધ થયો એ નૈમિત્તિક, ત્યારે એ નૈમિત્તિક એ કાર્ય થયું ને, એમાં નિમિત્ત કોણ? તો કે જીવના રાગાથી ભાવ. પોઈન્ટ સમજાય છે? પૂર્વ કર્મ નો ઉદય એવો નિમિત્ત, તો એમાં નૈમિત્તિક કોણ? જીવના રાગાથી ભાવ. ટ્રાયંગલ સમજાય છે? હવે આ ટ્રાયંગલ તૂટશે ક્યારે? તૂટશે ક્યાં? ક્યાં તોડી શકે? પૂર્વ કર્મ ના ઉદય ને આપણે નહીં તાળી શકીએ. હોય સમજાય છે? અને નવીન કર્મ ના બંધ ને રોકવાનો એક જ ઉપાય છે કે જે ઉદય આવ્યો એમાં જીવ ન જોડાય. એ ઓપોર્ચ્યુનિટી જીવ પાસે હર સમય, હર સમય. અને એ પણ કયા જીવ પાસે? કે જે જીવ સંગની પંચેન્દ્રિય, આ સંગની સુધીના જીવો પાસે આ અવકાશ છે. દાખલા સમજાય? 178 પછી 170 એના પછી 179 વાત છે. 178 માં અકાળ નિદ્રા ની વાત છે. જે નિર્જરા ખરી નિર્જરા નથી, જે નિર્જરા જીવને સંસારમાં નવીન કર્મ ના બંધ સાથે વાપિસ, કીધું ને, ગમન આગમન, ગમન આગમન, નરક નિગોદ આદિ ગતિઓમાં જીવને પાછું પરિભ્રમણ કરાવે છે એ ખરેખર નિર્જરા જ નથી, કારણ કે નવીન કર્મ ના બંધ ને કરી નહીં. આપણે કહીએ ને પાપાનું બંધી પુણ્યનો ઉદય, ઉદય કરવો છે પુણ્યનો, પાપાનું બંધી પુણ્ય બોલીએ ને, પાપાનું બંધિત પુણ્ય, બસ ફિનિશ, ફૂલ બોલો, પાપાનું બંધિત પુણ્ય નો ઉદય. ઉદય કોનો? બે ફેક્ટર છે, ઉદય કોનો? પુણ્યનો. અને એમાં જોડાઈને ઉદય છે પુણ્યનો, એમાં જોડાઈને જીવ પાપ કરે તો પાપનો બંધ થશે, એમાં જોડાઈને જીવ પુણ્ય કરશે તો પુણ્યનો બંધ થશે, અને એમાં નહીં જોડાય તો બંધન નહીં. અચ્છા, પુણ્યના ઉદયમાં પાપ ના પરિણામ? હા, સ્વતંત્રતા સમજાય છે કે પુણ્યનો ઉદય હોય એટલે પુણ્યના જ પરિણામ થાય એમ પણ નહીં, પાપનો ઉદય હોય અને પાપના જ પરિણામ થાય એમ પણ નહીં, અને પુણ્ય પાપનો ઉદય હોય અને પુણ્ય પાપના પરિણામ થાય એમ પણ નહીં. કન્ફ્યુઝન થાય છે? સમજાય છે? ઉદય છે પુણ્યનો, અતિ છે પુણ્યનો ઉદય છે. પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોની આપણે કહીએ ને લાઈન લાઈન ચક્રવર્તી જેવો ઉદય છે, પરંતુ એમાં જોડાઈ જોડાઈને 24 કલાક જીવ શું કરે છે? બોલો, તમે નહીં બોલો તો મજા નહીં આવે. તમે જોડાવો આના વિષય સાથે, બહુ સરસ વિષય. કારણ કે ઉદય પુણ્યનો છે, એનું વોટ ઇઝ ધ ઇન્ડિકેશન? ઉદય પુણ્યનો છે એટલે એ પુણ્યનો ઉદય ખતમ થઈ રહ્યો છે. ઉદય આવ્યો એટલે ઉદય નિર્જરા માટે આવે છે, અને એ ઉદય ખતમ થઈ રહ્યો છે, અને એ ઉદયમાં જોડાઈ 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 જોડાઈને 24 કલાક જીવ પાપ ભાવ કરે, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં ઉપયોગને રમાડે, પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ છૂટે નહીં, શરીરમાં આસક્તિ તૂટે નહીં, પરમાં કર્તૃત્વ બુદ્ધિ ના મૂળિયા હલે નહીં, તો શું થઈ રહ્યું છે? બોલો પ્રિયંકા, ઉદય તો પુણ્યનો છે, ક્ષયોક્ષમ છે, બહારમાં શરીર અંકુર છે, સ્વસ્થ છે, પૂર્ણ આયુ છે. અરે એ તો છોડો, એ તો છે, એની સાથે ઉપરાંત પુણ્યનો ઉદય, ખાલી પુણ્યનો ઉદય નથી આપણી માટે, તો આપણને તો પુણ્યનો ઉદય પાછો એક અલગ કેટેગરીનો પુણ્યનો ઉદય ચાલે છે, અલગ કેટેગરી. હા, જે બહુ 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 અસાધારણ જીવોને આવો ઉદય હોય. કયો? એ સાચા દેવશાસ્ત્ર ગુરુનું મળવું એ સાચી છે પુણ્યનો ઉદય. ઇટ ઇઝ નોટ, આપણે લાગે છે ને એટલું ઈઝી નથી. સાચા દેહશાસ્ત્ર ગુરુ નો સમાગમ થવો, આ તત્વો નો સમાગમ થવો, આ જીવવાણી નો સમાગમ થવો, આ ઉપદેશ નો સમાગમ થવો, 9,000 પ્રવચન, એટલે શું? આ અલગ પ્રકારનો એક પુણ્યનો ઉદય ચાલે છે. આર યુ ગેટિંગ? હવે એ ઉદયમાં જીવ વર્તમાનમાં શું કરે છે? અગર એ ઉદયમાં જી વર્તમાનમાં નિરંતર એને નિગ્લેક્ટ કરીને એને ઇગ્નોર કરીને એના પ્રત્યે અરુચિનો ભાવ કરીને જીવ બારમાં અગર રુચિ 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 અને ઉપયોગ અગર 24 કલાક એમાં લીન રહેશે ને તો શું કહ્યું પાપાનું બંધી પુણ્યનો ઉદય. મને ખબર છે બધા બધા વિષય બહુ સરળ છે, ઘણી વાર થઈ ગયા છે, રિપીટેશન છે, પરંતુ આ બધું સાંભળી સાંભળીને આપણી જડતા નહીં વધે ને તો મોહના મૂળિયા નહીં હલે. હું તમને એક વાત કહું, સાંભળવાથી મોહના મૂળિયા નથી હલતા, સંભળાવાથી પણ નથી હલતા. સાંભળવાથી ને સંભળાવાથી ને વાંચન કરવાથી તો કશાય નહીં બનતા થાય છે. મોહના મૂળિયા તો કૃપાળુદેવ કીધું ને સર વિચાર તો કામ, આપણે લીધું હતું ને પરમ દિવસે એ કેવડી કૃપાળુદેવ વાક્ય લીધું હતું ને કેવડી ભગવાનના ઉપદેશ ને ગ્રહણ કરવાનો પાત્ર જીવ કોણ છે કે જે જીવ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. સૂક્ષ્મ બોધનો અભિલાષી એટલે આ બધી જે વાત છે એ બહુ સૂક્ષ્મ છે, આ પરિણામોને પકડવાની વાત છે, આ અભિપ્રાયને ટટોલવાની વાત છે, આ સ્વભાવ સુધીના ઉપયોગને લઈ જવાની વાત છે. અને સ્વભાવ જ ઉભો નહીં થાય ને એ પ્રકારના જીવના વર્તમાન વિશુદ્ધ પરિણામ જ નહીં થાય ને, તત્વ અભ્યાસ નહીં થાય ને, તત્વ નિર્ણય નહીં કરે ને, સ્વાધ્યાયમાં ચિત્ત નહીં લાગે ને, અહીંયા આવું ગમશે નહીં ને, અહીંયા સમય દેવશાસ્ત્ર ગુરુ સાથે વિતાવો ગમશે નહીં ને, તો એ પાપાનું બંધી પુણ્ય છે. ગુરુ કરો પાપાનું બંધી પુણ્યનો ઉદય. પાપ જો પાપાનું બંધી પાપનો ઉદય, પાપના ઉદયમાં તો જેને તત્વજ્ઞાન નથી પાપ જ કરવાનો. પોઈન્ટ સમજાય છે? પાપનો ઉદય છે, તત્વજ્ઞાન નથી તો શું કરશે બોલ. પાપાનું બંધી પુણ્યનો ઉદય, આ ખતરનાક છે. પાપાનું બંધી પુણ્યનો ઉદય, ઉદય છે પુણ્યનો અને એ પણ ઉત્કૃષ્ટ અલ્ટિમેટ. યુ કેનોટ થિંક આનાથી વધારે પુણ્યના ઉદય પાસે કહીએ જ નથી આપવા માટે. સંપૂર્ણપણે પુણ્યના ઉદય ફાટી નીકળ્યો છે બધી રીતે, બધી રીતે ફ્રોમ ઓલ એંગલ. પોઈન્ટ સમજાય છે? પારિવારિક, શારીરિક, ધાર્મિક, આર્થિક, સમજાય ને બધી રીતે. બોલો કેટલી અનુકૂળતા છે. અને એમાં જીવ વર્તમાનનો ઉપયોગ જીવનો 24 કલાક ક્યાં જાય? ગુજરાતી અમરતા કહેતા છે 2-4 કલાક આત્માના જીવનમાં સ્વાધ્યાય હોવો જોઈએ. અગર એ સ્વાધ્યાય કરશે ને તો એ વિષયો એના ધ્યાનમાં આવશે અને એ વિષય મૂળ તત્વ જ્ઞાનના આજે માતાજીની ચર્ચામાં કહેવાય પ્રયોજનભૂત વાતને જાણો ગણ. પણ એને જાણવામાં તે એટલો બધો ઉપયોગ આપણે સમર્પિત થવો જોઈએ. પ્રયોજનભૂત વાત, 7 તત્વ, 6 દ્રવ્ય, 85 કાય, દ્રવ્યગુણ પર્યાય, દ્રષ્ટિનો વિષય, પ્રમાણનો વિષય, ક્રમબદ્ધ પર્યાય, અણુ અણુ કણ જનજનની સ્વતંત્રતા, આ સંપૂર્ણ જે વિશ્વની વ્યવસ્થા વ્યવસ્થિત છે, વસ્તુની વ્યવસ્થા વ્યવસ્થિત છે, એ વ્યવસ્થિત વ્યવસ્થાને આગમ અભ્યાસીને સ્વાધ્યાયથી નહીં જાણીએ ને તો આપણા ઉપયોગને ખોરાક નહીં મળે, એ વિષય નહીં મળે. અને નહીં મળે ને તો વિચારો ને ચિંતન મંથન નહીં ચાલે ને, એ નહીં ચાલે ને તો શ્રદ્ધા અને જડતા નહીં આવે. બોલો એક વાર વાક્ય બોલો, પાપાનું બંધી પુણ્યનો ઉદય. અગર એ કરીએ છીએ તો બહુ ખતરનાક છે, આ ગમનાગમન ચાલુ રહે છે. હવે પાપ પુણ્યાનું બંધી પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય છે અને પુણ્યનો અનુબંધ થાય છે. એ એક અપેક્ષા એ ઠીક છે, ચલો પાપની અપેક્ષા, પરંતુ ખરેખર એમાં પણ અટકી ગયો અને પોતાના સ્વભાવ સુધી ન ગયો તો એ પણ ખતરનાક. પોઈન્ટ સમજાય છે? એ વાત બહુ સમજવા જોઈએ. છેલ્લા આના પછીની ગાથા લઈએ. હવે જો અવિપાક નિર્ણયથી પ્રેરણા, હવે બહુ સરસ છે આ પહેલી સમજાય છે, આપણને એકદમ સરળતાથી સમજાય છે. પ્રાણીઓ કે લીએ કર્મો કી કોઈ નિર્જરા તો ભ્રમણ ઓર નવીન બંધ કા કારણ હૈ, ઓર કોઈ નિર્જરા પ્રાણી કે જીવ માટે, જીવો માટે, ઓર કોઈ નિર્જરા બંધ કા કારણ નહીં હૈ. કોઈ નિર્જરા બંધ નું કારણ થાય છે અને કોઈ નજરા બંધ કા કારણ નહીં હૈ. પણ કઈ નજરા બંધ નું કારણ થાય ને કઈ નજરા બંધ નું કારણ ન થાય તું જોડાશે તો બંધ નું કારણ થશે. સિમ્પલ છે ને, તું નહીં જોડાય તો બંધ નું કારણ નહીં થાય. અબદ્ધ સ્વભાવ નો આશ્રય લે છે તો નહીં બંધાય, મુક્ત સ્વભાવ નો આશ્રય લે છે તો નહીં બંધાય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલે ખતરનાક આમાં વાતી આપણે પછી વાત કરીએ. જો કારણ કે ગાથા રહી રહ્યા છે વાંચનમાં, यह बात आगामी छंद में कहते हैं. जो तू कहते हैं खुलती रस्सी युक्त मथानी के समान ब्रह्म से बंधते जीव उसे इस तरह खोलता खोलना जीव उसे इसे इस तरह खोलना પુનાના બંધ ભ્રમણ હોવે, એ રીતે ખોલજે કે પાછો બંધ ના થાય. એવી રીતે રાખીને ખેંચજે કે ઓલું જે ભ્રમણ થાય છે ને વચ્ચે એ બંધ થઈ જાય. કોઈ સમજાય છે? એક ખેંચે છે એમાં એક ચાલુ રહે છે, અને એક રસ્તી ને મથાળીને ખેંચે છે એમાં એ ભ્રમણ બંધ થઈ જાય છે. તો એવી રીતે ઉદય આવે અને થઈ જાય એવી પ્રવૃત્તિ કરજે કે નવીન કર્મ નો બંધન ન થાય, નવીન સંસાર વધે નહીં. બરાબર છે? કારણ કે જીવના રાગાદી ભાવ થી જ સંસાર વધે છે. વધવાપણું આપણે તો સંસારમાં કઈ પણ વધે ને, પૈસો વધે, પદ વધે, પ્રમોશન મળે, તો આપણે એમાં વધવાપણું સંસારનું નર દેહ ને હારી જવું કે જીતી જીતો, હાર કે જીત, આપણે તો જીત માનીએ છીએ. બોલો, બાર માં સહયોગ વૈધા, પદ વૈધું, પ્રમોશન થયું, સૌક્ષમ વૈધો, વાણીનો યોગ મળ્યો, સાતાનો ઉદય આવ્યો, યશ નો ઉદય આવ્યો, તો આપણે એને હાર માનીએ છીએ કે જીત માનીએ છીએ? બોલો ભાઈ, તારે ખરેખર તો હાર છે અને માનીએ છીએ જીત. આ મિથ્યાત્વ પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? મિથ્યાત્વ એ મિથ્યાત્વ સમજાય છે. સૌથી આપણે કહે ને પરિભ્રમણ નું મૂળ કારણ મિથ્યાત્વ. મૂળ કારણ મિથ્યાત્વ શું કે છે ખબર? કે મિથ્યાત્વ મિથ્યાત્વ કે છે એનો પરિચય આપે છે. મિથ્યાત્વ કે છે તમારા ચોથા સામાન્ય જરા તમારા ચોથા ગુણસ્થાન થી લઈને સિદ્ધ ભગવાન સુધી, ચોથા ગુણસ્થાન થી લઈને ચૌદ ગુણસ્થાન અને સિદ્ધ ભગવાન સુધીના જીવોને છોડી દો. શું કીધું? ચોથા થી લઈને સિદ્ધ ભગવાન સુધીના જીવોને બાદ કરો, હાજીમાં મૂકી દો, તો મિથ્યાત્વ કે છે સંપૂર્ણ જીવ રાશિ પર મારું રાજ્ય થાય. અને એને ઇફી કેલ્ક્યુલેટ, ઇફી ડુ ધ કમ્પેરિઝન બિટવીન ચોથા થી લઈને સિદ્ધ ભગવાન સુધીના જીવો, મિથ્યાત્વ કે છે જીવ કેટલા છે ખબર છે? કેટલા છે? આ સુધી થઈ ગયા, ચલો થઈ રહ્યા છે, અરે ચલો અનંતકાળ સુધી ભવિષ્યમાં 6 મહિના અંતરમાં સત્વા જીવ સિદ્ધ થશે, એ બધા લઈ લો, બધા લઈ લો, અનંતકાળના સિદ્ધ લઈ લો, ભૂતકાળના સિદ્ધ લઈ લો, પ્રિયાગાને સમજાય છે? અને વર્તમાનમાં જે સિદ્ધ થઈ રહ્યા છે એ લઈ લો, બધા લઈ લો સિદ્ધ. અને ચોથા થી લઈને 14 વર્ષ સુધીના જીવો લઈ લો, તો મિથ્યા તો કે છે કે એ અગર જીવો તમે બાદ કરો ને, એ જીવ કેટલા છે ખબર છે? કેટલા છે જીવ? કેટલા છે જીવ? નિગોદના એ પોતાની શરીરનો અનંતો ભાગ છે. વોટ? નિગોદના એક ઓદારી શરીર. નિગોદ છે ને નિગોદ, એક બટેટું લો અને શું કહેવાય, નીડર હોય ને, નીડર ના ટોચ ઉપર એનો એક કણ લો. શરીર સમજવાની કોશિશ કરીને મૂળ તત્વ જ્ઞાન ચાલે છે. આવી આત્માની વાત બીજે ક્યાંય નહીં મળે. તો એક એ ઓદારી એક એક એ બટેટાનું કણ લો, કણ હાઉ મચ ફ્રોમ ધ હોલ વન પટેટો, ઓનલી વેલાવેન કેટલું, ઓનલી એક કણ, એક કણ ને તમે ઉપર ટોચ ઉપર લો, એમાં અસંખ્યાત ઓદારી શરીર છે. નિગોદના કેટલા? આ બધું માનવામાં ના આવે, આ બધું કેવળ જ્ઞાનીના ધ્યાનમાં આવેલું છે. આપણને કેવળ જ્ઞાન થશે ને આ બધું જણાશે. એક ઓદારી શરીરમાં કેટલા જીવ છે? તો કે આ શૂટિંગ સુધ થઈ ગયા છે ને અનંતકાળ થશે, બસ એટલા ને એટલા છે ને? નહીં, એટલા નથી, થઈ ગયા છે ને, થશે એટલા છે ને? એના કરતા અનંત ગુણો વધારે જીવ છે. એક ઓદારી શરીરમાં કોણ માને? બોલો, કોને પચ્યા? અને કે છે કે એ ચોથા થી લઈને સિદ્ધ ભગવાન સુધીના બધા જીવોને તમે લો, તો એ એક ઓદારી શરીર અનંતો ભાગ જીવ છે. બાકી બધા આટલા ચોરી છે ને, ચોથા થી લઈને સિદ્ધ, બાકી બધા ઉપર મિથ્યાત્વ કહે છે અમારું એક છત્ર રાજ્ય ચાલે. બોલો ભાઈ, આપણે સંતોષ થઈએ ને થોડા અશુભ ભાવથી છૂટીને શુભ ભાવમાં આવી જાય, 2-4 કલાક સજય થઈ જાય. આમાં ખરેખર આવવાની ના નથી, પરંતુ એમાં સંતુષ્ટ થવાની ના છે. ધારો પુરુષાર્થ નિરંતર એ પ્રકારનો અંદરમાં વર્તવો જોઈએ, ધારા વર્તવી જોઈએ. એ નિરંતર આવી કેટલી સરળ ચર્ચા, માતાજીની સતત ચર્ચા, સ્વભાવની ઉર્જતા, ગાયક ભાવની ઉર્જતા, ગાયકની રમણતા, ગાયકની મુખ્યતા, ગાયકની રુચિ, વિભાવ વિભિન્ન સ્વભાવ, પરિભિન્ન સ્વભાવ, બધા પ્રયોજન ભૂત પ્રજ્ઞા ચીની જ્ઞાન નહીં પડશે અને પોતાના સ્વભાવનો અનુભવ નહીં કરે તો મનુષ્ય પહોંચી. તમને શું કહું? છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે અજી નાનાથી સૂક્ષ્મ વાત સાંભળો. છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે મુનિરાજ આવે છે ને, છઠ્ઠા ગુણસ્થાન છઠ્ઠા સાતમામાં જીવતા હોય ને, ત્રણ કચાઈ છોકરી ના અભાવ પૂર્વક ની વિકરાતા સહિત અતિન્દ્રિય આનંદ ના પ્રચુર ઘૂંટડા પીએ છે. છઠ્ઠા ગુણ સ્થાન માં મુનિરાજ આવે અને છઠ્ઠા ગુણ સ્થાન માં મુનિરાજ અગર પૂરો છઠ્ઠા ગુણ સ્થાન નો કાર રહી જાય ને ભોગી લે ને પૂરો છઠ્ઠા ગુણ સ્થાન નો કાર, તો આચાર્ય કહે છે કે એ જીવ અગર છઠ્ઠા ગુણ સ્થાન નો કાર પૂરો ન થયો અને એની પહેલા ભલે એક સમય બાકી હોય, શેમાં છઠ્ઠો ગુણ સ્થાન નો કાર પૂરો થવામાં એક સમય બાકી હોય અને સાતમા માં ન આવે અને એમાં રહી જાય ને પૂરો છઠ્ઠા ગુણ સ્થાન નો કાર અગર રહી જાય ને તો બીજા સમયે જીવ મિથ્યા રહેશે. સમજાય છે શું કહું છું? કેમ કેમ કેમ? કારણ કે છઠ્ઠા ગુણ સ્થાન માં રહી ગયા એનો મતલબ કે ત્યાં એ ગુણસ્થાન માં જે થતા વિકલ્પાત્મક ભાવ છે, જે શુભ ભાવ બુદ્ધિપૂર્વક ના છે, જે અત્યંત શુક્લેશિયાના મંદ કસાયના પ્રણામ છે, એ પ્રણામ નો અંદર માં ક્યાંક ને ક્યાંક રસ આવી ગયો એટલે માટે એ જીવ ને ત્યાં એકત્વ અગર થઈ જાય તો એ જીવ એકત્વ પૂર્વક મિત્યારસી થઈ જાય. એટલે સંપર્ક કરી કે છઠ્ઠા ગુણ સ્થાન નો કાર પૂરો થાય એની પહેલા મુનિરાજે કેટલો છે છઠ્ઠા ગુણ સ્થાન નો કાર? અંતર્મુહૂર્ત, વેરી ગુડ. અંતર્મુહૂર્ત નો કાર પહેલા મુનિરાજે સાતમા ગુણ સ્થાન માં જવું જરૂરી. અને ધીસ હેપન એવરી અંતર્મુહૂર્ત. શું કહું ખબર નહીં, ખ્યાલ આવે છે? આ એવરી અંતર્મુહૂર્ત આ પ્રોસિજર ચાલુ છે. જેટલો સમય છઠ્ઠા સાતમા માં રહે છે, ઝૂલે છે, એવરી સમય એવરી સમય આ પ્રક્રિયા ચાલુ છે. અને એકવાર જીવે સમ્યક્ત કરી લીધું અને શ્રેણી માંડી તો પછી નિર્વાણ. પણ સમ્યક દર્શન થી ન પડે તો સમ્યક દર્શન શું કહે છે કે તું મને ધારણ કરે ને એની પહેલા વિચારીને ધારણ કરે. કેમ વિચારીને ધારણ કરજે? હવે બીજી વાત કહું, જરા ગંભીર પકડો બીજી વાત, પછી વાંચી આપણે પૂરું કરીએ આ વાત. શું પછી તો બહુ સરળ છે. અંતર શું કીધું? સમ્યક દર્શન. સમ્યક દર્શન શું કહે છે? કે એક વાર તું ધારણ કરે એની પહેલા તું વિચારી લેજે. કેમ કેમ વિચારી લેજે? પાર્વતીબેન કેમ વિચારી લેજે? કારણ કે એક વાર તે મને ધારણ કર્યું પછી તારું મન પડી જાય અને પછી તું એમ કે મને મોક્ષમાં નથી જવું તો નહીં થાય. હવે બીજી વાત કહે છે કે કદાચિત સમ્યક દર્શન સામર્થ્ય જરા ધ્યાનથી સમ્યક દર્શન કહે છે. કદાચિત તારા પુરુષાર્થ ની વિપરીતતાથી તું સમ્યક દર્શન માંથી ચ્યુત થઈ ગયો અને મિથ્યારસી થઈ પણ ગયો અને તારું બોલું ને પચે છે ને. સમ્યક દર્શન માંથી ચ્યુત થઈ ગયો અને મિથ્યાથી થઈ પણ ગયો અને ત્રસ્ત પર્યાય પૂરું કરું ને ત્રસ્ત પર્યાય નો તાર પૂરો થઈ ગયો અને તું નિગોદ ના કોઈ શરીર માં જઈને બેસી ગયો તો પણ અર્ધપૂતગલ પરાવર્તન ના કારણ ની અંદર અંદર હું તને ત્યાંથી બહાર લાવીને મોક્ષ માં મૂકીશ એ મારો પ્રણ છે. બોલો, ખ્યાલ આવે છે? આ બળ છે સમય દર્શન. તમે કીધું પડી શકે, પડી શકે ને? અરે સમ્યક તો પડ્યું ને, જાયક તો નથી પડ્યો ને. અને એકવાર લીધું ને, એકવાર સ્વાદ ચાખ્યો ને, એ અર્ધ પૂર્વગલ પરાવર્તન થી વધારે સંસારમાં હવે રહેવાને લાયક નથી. ક્યાંય થી પણ સમ્યક શકે છે, ક્યાંય પણ છુપાઈ જશે, ક્યાંય પણ. આર યુ ગેટિંગ? નિરોધના ક્યાંય પણ કોઈ પણ શરીરના સૂક્ષ્મ સૂક્ષ્મ ભાગમાં ક્યાંય પણ તું છુપાયેલો હશે, હું તને બહાર લાવીને મારી તો જવાબદારી છે કે હું બોલો સાચી બેન સમજાય છે ને કે હું તને મોક્ષ નિર્વાણ પદ ને પ્રાપ્ત કરાવીને. બોલો, ખ્યાલ આવે છે? એટલે આ જે પુણ્ય પાપના ઉદયો છે ને બારમાં, એમાં તો કોઈ દમ નથી. પુણ્ય પાપના ઉદયમાં અને બનતી પરિસ્થિતિઓમાં તો તમને જે શીખે કોઈ દમ છે જ નહીં, પરંતુ એના લક્ષ્ય થવા વાળા પુણ્ય પાપના પરિણામમાં પણ કોઈ દમ નથી. અને એના ફળમાં પ્રાપ્ત થતી સામગ્રીમાં પણ ચલો કોઈ દમ. બે વાત થતા નથી. અગર એમાં એકત્વ છે તો તારું અનંત અહિત છે, અને એમાંથી એકત્વ તૂટી ગયું તો તારું અનંત હિત છે. વી શુડ નો વોટ ઇઝ પુરુષાર્થ. વી શુડ નો પુરુષાર્થનું સ્વરૂપ. પુરુષાર્થનું સ્વરૂપ પુણ્યપાપના ઉદયને અને પુણ્યપાપની સામગ્રીને, પુણ્યપાપના બંધન અને પુણ્યપાપના પરિણામને ફેરફાર કરવામાં કોઈ પુરુષાર્થ નથી. અને તું એમાં પુરુષાર્થ કરી શકતો પણ નથી, કરી શકતો પણ નથી. એકે પરિણામમાં આગળ પાછળ એકે પરિણામને કરી બતાવો, કરવાની કોઈ ગુંજાઈશ નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન થયા પછી આદિનાથ રાજા બોલો વિચાર કરો, 83 લાખ પૂર્વ સુધી સમ્યક દર્શન, સાહિત સમ્યક્ત્વ, 3 જ્ઞાનના ધારી, તીર્થંકર થઈને મોક્ષ જવા વાળા, બધી ખબર હોવા છતાં કે આ ભાવમાં મારે મુનિ દીક્ષા લેવાની છે, આ ભાવમાં મારે ચપકશેની માનવાની છે, આ ભાવમાં મારે વિતરાગી થવાનું છે, આ ભાવમાં મારે પ્રથમ અરિહંત, પ્રથમ તીર્થંકર થઈને અને લાખો વર્ષો સુધી ઓમ ધ્વનિ દ્વારા ઉપદેશ આપવાનો છે, આ બધું થવાનું છે, તો પણ જે સમયે એ ગર્ભગ્રસ્તીમાં છે એ સમયે જે ચારિત્રના નબળાઈથી જે અસ્થિરતાજન્ય રાગાદી ભાવ આવે છે એ આવે છે, એનો કાળ નક્કી છે, એનો સમય નક્કી છે, પરિણામ નક્કી છે, એના જવાનો કાળ નક્કી છે, બધું ક્રમ છે. એ જાણીને એ જીવ ત્યાં ક્ષમતા ભાવતી ને જે ધ્યાનના બળપૂર્વક આટલા આટલા વર્ષો ગ્રસ્ત જીવનમાં એમાં પરમાણુ માત્રમાં પણ એકત્ર કર્યા વગર રહી છે. યા તો બધું સમજાય છે, યા તો એમ થાય છે કે આ બધું તો બહુ અટપટ્યું છે. એક બાજુ કહો છો ઘરમાં છે, એક બાજુ કહો છો ભોગની વચ્ચે છે, એક બાજુ કહો છો સમ્યક દર્શન છે. કોઈ 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 ડાયાબિટીસ નો ડોક્ટર હોય ને, ડાયટ અને શ્રદ્ધાચારી સ્વરૂપ કરો, કોઈ ડાયટ કોઈ હોય ને ડોક્ટર હોય ને, એને એને ખબર છે કે શુગર ખાવાથી શું હાનિ છે, અને એને પોતાને પણ શુગર હોય. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ્પલ આપણા ઘરનું છે ને, બનાવી શકે બરાબર છે, એને પોતાને શુગર છે, એને ખબર છે શુગર ખાવાથી શું નુકસાની છે, ખાવું ન જોઈએ. આર યુ ગેટિંગ? સલાહ પણ બરાબર, એને પૈસા પણ બરાબર છે, ખ્યાલ આવે છે? તો શ્રદ્ધાન કેવું છે એનું તમને બધાને સમજાય છે ને? શ્રદ્ધાન કેવું છે એનું? એકદમ નિર્મળ, એકદમ પ્યોર, શુદ્ધ, બરાબર છે? શુગર સંબંધી તમને દર્શન નહીં, શુગર સંબંધી એના હાનિ લાભ સંબંધી, બરાબર છે? ખ્યાલ આવે છે? હવે એના ઘરમાં પ્રસંગ હોય, એના દીકરાના લગ્ન હોય, બોલો વિચાર કરો, અને બધા પરિવાર વાળા તૂટી પડે એના ઉપર કે ડોક્ટર સાહેબ આજે તો, આજે તો, આજે તો વધારે નહીં તો થોડું, વધારે નહીં તો એક રસગુલ્લો. તમને બહુ ભાવે છે, ભાવે પણ છે, તમને સદા ચારિત્ર ની ધારા સમજાય ને? ખાઈ પણ લે કે ચલો આજે ખાઈ પણ લે, પણ એ ખાય છે, એ પ્રવૃત્તિ થાય છે, એ પરિણામ આવે છે, એ સમયે પણ એની અંદરમાં શ્રદ્ધા ચોખ્ખી છે કે નહીં કે આ ખાવા લાયક બધું પડા છે. આપણને હમણાં શું એક્સપેક્ટેશન છે કે શું રાગાદી ભાવની ધારા નહીં ચાલે, વિચિત્ર ઔદિક ભાવ નહીં આવે? ભૂમિકા અનુસાર આપણે ને આટલું સાંભળ્યા પછી હજી પણ અમને તો ભોજન આદિનો ભાવ કમાવો, હજી પણ એટલું કયા નુકસાન લાગે ભાઈ? હજી પણ એટલે શું? જે થોડી વાત લાઇટલી કરું છું પણ બહુ ગંભીર છે. આપણે કેટલી વાર આની ચર્ચા વિદેશીના પ્રવચનોના માધ્યમથી પણ હજારો વાર સાંભળી છે. વી આર નોટ એકચ્યુઅલી વર્કિંગ ઓન ધ ફેક્ટર વિચ વી હેવ ટુ વર્ક. આપણે આપણું ફોકસ નથી આ નથી, આપણને એનો નિર્ણય નથી કે શું કરવાનું છે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે અને મોક્ષ માર્ગને પ્રારંભ કરવા માટે. કારણ બરાબર છે કે નહીં બોલો? પુરુષાર્થ શું છે? પુરુષાર્થ પુરુષાર્થ કઈ કરવું, ધરવું કે ફેરફાર કરવું કે આગળ પાછળ કરવું, પુરુષાર્થ જ નથી. એ પુરુષાર્થ જ નથી. જે છે, જેમ છે, જે વ્યવસ્થા છે, જે સ્વરૂપ છે, જે સ્વતંત્રતા છે, જે તત્વનું જેવું સ્વરૂપ, જે લક્ષણ, જે યોગ્યતા, જે ક્રમવત, જે પરિણામ, જે સમય, જે રીતે, જે પ્રમાણે, જે ક્ષેત્રમાં, જે નિમિત્તે, જે યોગ્યતાથી લઈને થઈ રહી છે, એને સહજ સ્વીકાર કરવામાં અનંત પુરુષાર્થ છે. આ વાત સમજતા નથી? આપણો જ્ઞાતા સ્વભાવ છે, આપણે જાણવાથી વધારે કઈ કરી નહીં શકીએ, આપણે પરમાં જઈને કઈ કરવામાં સમર્થ નથી, વ્યવસ્થા નથી, વજ્રમ જીવા છે, અત્યંત ભાવ છે, મારો ખાલી જાણવાનો સ્વભાવ છે, હું સાક્ષી ભાવે જે પણ થઈ રહ્યું છે એને ભિન્ન રહીને પોતામાં રહીને ભેદજ્ઞાન પૂર્વક એને હું માત્ર જાણી શકું છું એવો અંદરમાં નિર્ણય થઈ જાય ને તો જીવને કોઈ પણ પ્રણામ, કોઈ પણ ઉદય, કોઈ પણ સંયોગ, જીવને કોઈ પણ પરિસ્થિતિ દુઃખી ન કરી. કર્મ કી ગાંઠ ખુલને પર ભી ઉસકા ભ્રમણ ઓર કર્મ બંધ હોતા હૈ, ઇસીલિયે યહ ફાંસી ઇસ પ્રકાર ખોલના ચાહિયે કિ જિસસે પુનઃ ભ્રમણ ઓર કર્મ બંધ ના હો. સમજાયું? ઉદય તો આવશે, બાંધેલા ઉદય ક્યાં જશે? ઉદય તો આવશે. હું તમને આમાં એક અગ્નિ સિદ્ધાંત કહું, આ વાંચીને પછી સિદ્ધાંત કહું છું, બહુ સરસ છે, તમે સમજો એને. જીસ પ્રકાર મથાની મેં લગી હુઈ રસ્સી કી ગાંઠ, બહુ સરસ છે, જો બહુ સરસ સમજાયું છે, કેટલી સરળ ભાષાથી સમજાયું છે. બહુ પ્રકાર સે ખુલતી હૈ, શું કીધું? રસ્સી કી જો ગાંઠ હૈ ના, વો દો પ્રકાર સે ખુલતી હૈ. એવી રીતના કર્મ કા ઉદય હૈ ના, વો દો પ્રકાર સે આતા હૈ. કનેક્ટ કરજો, બરાબર છે? જો એક ખુલના તો ઇસ પ્રકાર હૈ કિ નયા, એક ખુલના તો ઇસ પ્રકાર હૈ કિ નયા બંધ ભી હોતા જાતા હૈ ઓર મથાની કા ભ્રમણ ભી હોતા રહેતા હૈ. આર યુ ગેટિંગ ધીસ? યુ અન્ડરસ્ટેન્ડ? ખુલના હોતા હૈ, ઉસમે ફસના હોતા હૈ, વાપિસ નયા બંધ હોતા હૈ, અને એક ચાલુ છે ચક્ર, બરાબર? અર્થાત વહ ઘૂમતી રહેતી હૈ. ઓર દૂસરા ખુલના, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આ તો ચાલે છે. હવે જો દૂસરા ખુલના એક પ્રકાર હૈ કે જિસસે નયા બંધ ભી નહીં હોતા. આર યુ ગેટિંગ? નયા બંધ ભી નહીં હોતા ઓર ભ્રમણ ભી નહીં હોતા. બંધ બંધન સે છૂટના હી હોતા હૈ. ઉસી પ્રકાર એ સંસારી જીવ કી કર્મરૂપી ગાંઠ એટલે કે બંધ દો પ્રકાર સે ખુલતી હૈ. આઈ ગેટિંગ? બંધ જો બંધા હૈ વો દો પ્રકાર સે ઉદય મેં આકે ફિરેગા. બંધના, ઉદય મેં આના ઓર ફિરના. આઈ યુ ગેટિંગ? આ તો નિરંતર ચાલુ છે, બરાબર? હવે જો અર્થાત ઉસકી નિર્જરા દો પ્રકાર સે હોતી હૈ. કર્મ કી નિર્જરા દો પ્રકાર સે હોતી હૈ. એક નિર્જરા તો એસી હૈ જિસસે હોને પર નવીન બંધ ઓર સંસાર ભ્રમણ હોતા રહેતા હૈ. આપણ કેટલી ગંભીર લાઈન છે ને, આપણે વાંચી રહીએ છીએ પણ આના પર વિચાર નથી કરતા. હમણાં ચાલુ છે કર્મ નો ઉદય? બોલો, જલ્દી બોલો મને. ઓકે, કર્મ નો ઉદય ચાલુ છે. એ ઉદય બે પ્રકારથી ચાલુ છે, એક ઘાતી કર્મ, એક અઘાતી કર્મ. મારે હવે એમાં જવું નથી, પણ એ ખાલી તમને સમજાવવા માટે. બે પ્રકારથી આઠે આઠ કર્મ નો ઉદય ચાલુ છે, બરાબર છે? હવે ચાલુ છે એની સાથે શું થઈ રહ્યું છે? કેમ? કારણ કે આપણે એમાં પ્રતિ સમય જોડાઈ છે, કારણ કે આપણે એમાં પ્રતિ સમય એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ અને સુખ બુદ્ધિ રૂપે આપણે પ્રતિ સમય કોઈ ને કોઈ પરના લક્ષ્ય આ પ્રકારની નિત્ય માન્યતા અને એના સાથે રાગાદી ભાવ રૂપે સમજીએ. તો બોલો પ્રિયંકા બેન, આ બહુ પૂરો થઈ જશે, આ બધા ઉદય ખતમ થઈ જશે, સાચા દેહ શાસ્ત્ર ગુરુ નો સમાગમ ખતમ થઈ જશે, ક્ષયક્ષમ જ્ઞાન પણ અહીંયા રહી જશે. શું આવશે સાથે? કો પોઈન્ટ સમજાય છે? થોડી આ વાત એટલી ગંભીર છે. સાથે શું આવશે? આ બંધ સાથે આવશે, આ ખોટા સંસ્કાર સાથે આવશે, મિથ્યાત્વ સાથે આવશે, અજ્ઞાન સાથે આવશે, કર્તા બુદ્ધિ સાથે આવશે, સુખ બુદ્ધિ પરમાથી સાથે આવશે. હવે જ્યાં પણ જશે ને, જીવ તો અનંત કાળ રહેવાનો છે ને, આ બધું શું છે? તો જ્યાં પણ જશે ત્યાં પાછો બધો નવો સિનારી ઉભો થશે કે નહીં? નવું શરીર મળશે કે નહીં? નવા સંયોગ મળશે કે નહીં? તો ત્યાં જશે તો શું ચાલશે? કન્ટિન્યુઅસલી આ પણ ચાલ્યા જ કરશે ને. જેમ આપણે પૂરું થઈને આવ્યા, બુદ્ધિ ને આવ્યા, ચાલી શકીએ નહીં? કોઈ સમજાય છે? તો ક્યાંક ને ક્યાંક બુદ્ધિપૂર્વક ઇન્ટેન્શનલી સમ્યક અભ્યાસ કરીને ભેદજ્ઞાન પૂર્વક તત્વ જ્ઞાન વડે તત્વ નિર્ણય દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે પર અને સ્વ વિભાવ અને સ્વભાવ સમજાય. એક સમયની પર્યાયથી ભિન્ન હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું એવો અંદરમાં નિશંક નિર્ણય બુદ્ધિપૂર્વક આપણે કરવો. પડશે તો આ મિથ્યાત્વના મૂળિયા હશે. મને ખબર છે આઈ એમ નોટ એબલ ટુ ફીલ, વ્યક્ત નથી કરી શકી, પણ આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આ લાઈન કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે એક નિદ્રા તો એસી હૈ જિસમે હોને પર નવીન બંધ ઓર સંસાર ભ્રમણ હોતા હી રહેતા હૈ. સરસ પર્યાયમાં કેટલો કાળ રહે છે, મિથ્યાત્વનો અભાવ નહીં થયો તો જીવ બેક ટુ કર રહી હૈ, સમજાય છે. ઓર એક નિદ્રા એસી હોતી હૈ જિસમે હોને પર નવીન બંધ ઓર સંસાર ભ્રમણ નહીં હોતા, કર્મ પાંચ સે મુક્તિ હો જાતી હૈ. અને આનું પહેલું પગથિયું શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચાહી. પહેલું પગથિયું શું છે? ફર્સ્ટ છે મિથ્યાત્વનો અભાવ, વિપરીત માન્યતાનો અભાવ. જેવું સ્વરૂપ મારું નથી એને માન્ય છે એનો અભાવ, જે સ્વરૂપ મારું છે એને માનવું એ પુરુષાર્થ. બસ આટલું છે. નથી સ્વમાં કઈ કરવાનું, નથી પરમાં કઈ કરી શકતો, નથી પર્યાયના પરમનમાં કઈ ફેરફાર કરવાની તારામાં તાકાત. તો જે થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર કરવો અને વિજ્ઞાન પૂર્વક પ્રજ્ઞાસિંહની પટ્ટીને એકને ગૌણ અને એકને મુખ્ય કરવું એ જ ખરેખર પુરુષાર્થ. ખ્યાલ આવે છે? જે રીતના ઉદાહરણ ઘણી વાર આપણે સાંભળીએ ને કે ઘઉં વીણીએ, ઘઉં વીણીએ તો શું વીણીએ, શું વીણીએ, અને પછી શું કરીએ? દેવને રાખી લઈએ, દેવને છોડી દઈએ. ઘઉં વીણ્યા કેવામાં શું આવે? ઘઉં વીણ્યા, વીણ્યા શું? દૂર શું ગયા? સમજાય છે? દ્રષ્ટિબેન ઉદાહરણ સમજાય છે? હવે દેવને, દેવમાં આપણે કેમ ભેદ કર્યો? કાકરા અને ઘઉંમાં ભેદ કેમ કર્યો? કાકરા અને ઘઉંમાં ભેદ કેમ કર્યો? કારણ કે એક રાખવા યોગ્ય છે અને એક છોડવા યોગ્ય છે. તો જે છોડવા યોગ્ય છે એને છોડીએ છે ને, અને જે રાખવા યોગ્ય છે એટલે એનો મતલબ શું થયું? એનો મતલબ શું થયું કે બે ઉપાદેય નથી અને બે હેય નથી. એમાં એક સિમ્પલ છે ને, એમાં એક ઉપાદેય છે અને એક હે છે. પોઈન્ટ ખ્યાલમાં છે? તો જે હે છે એમાં આપણું શું ચાલે છે? ઉપાદેય પણ ને ઉપાદેય છે એમાં આપણું ઉપાદેય પણ ક્યારે થયું જ નથી, કારણ કે ઉપાદેય પણ એક જ થાય. બે અલગ અલગ જાતિના તત્વોમાં એક સાથે ઉપાદેય ન થઈ શકે. જ્ઞાન તો બેનું થઈ, અરે શું ગજબ, શું કીધું? જ્ઞાન તો બેનું થઈ શકે પણ ઉપાદેયપણું કોઈ એકમાં જ હોય, યા તો સ્વ જાતિમાં, યા તો પર જાતિમાં, યા તો સ્વભાવમાં, યા તો વિભાવમાં. સરસ છે, બહુ સરસ ગાથા છે. તો પૂરું કરું, સમય થઈ ગયો. એક નિર્જરા તો એસી હોતી હૈ જિસકે હોને પર નવીન બંધ ઓર સંસાર ભ્રમણ હોતા રહેતા, ઓર એક નિદ્રા એસી હોતી હૈ જિસકે હોને પર નવીન બંધ ઓર સંસાર ભ્રમણ નહીં હોતા, કર્મ પાસ સે મુક્ત હો જાતા હૈ જી. યહાં એસા જાનના કિ જબ પૂર્વબદ કર્મ કાલ પાકર, ધીરે ધીરે વાંચું છું, પૂરું કરું છે. પૂર્વબદ કર્મ કાલ પાકર ઉદયને આને પર અપના રસ દેકર નિર્જરિત હો જાતા હૈ, તબ સવિપાક નિદ્રા હોતી હૈ જો કિ નવીન બંધ ઓર સંસાર ભ્રમણ કા કારણ હૈ. સમજાય છે? સવિપાક બરાબર. ઓર જબ પૂર્વવત કર્મ, હવે જો કેટલું સરસ છે, ધર્મ સાધન મે અનુરાગ હોને કે કારણ અપના રસ દિયે બિના હી. શું કીધું? જીવનો ઉપયોગ ક્યાં છે? ધર્મ સાધનમાં અનુરાગ છે, ધર્મીનો આશ્રય છે, ઉપયોગ અંતર્મુખ છે, ઉદય આવે છે, પરંતુ શું થાય છે કે અપના રસ દિયે બિના હી નિર્જરિત હો જાતા હૈ, તબ અવિપાક નિર્જરા હોતી હૈ. સમજાય છે? એનો વિપાક આવીને ખરી ગયો, જીવ એમાં જોડાયો નહીં, ધર્મમાં અનુરાગી હતો, એટલે એ નિદ્રા કેવી કે ઉદય આવીને ખરી ગયો અને જીવને ખબર પણ ન પડી. મુનિરાજ ઉપર ઘોર ઉત્સર્ગ થાય છે, મુનિરાજનું લક્ષ્ય પણ ત્યાં નથી જતું, પોતામાં સમાઈને કેવળિયાની પ્રાપ્તિ કરી લે. બહુ ગજબ છે, સમજાય છે? જો હજી એક પોઈન્ટ કહું, પૂરું કરીએ. જો કે નવીન બંધ, નવીન કર્મ બંધ ઓર સંસાર ભ્રમણ કા કારણ નહીં હૈ. કેમ? કારણ કે ક્યાં અનુરાગી હતો? ઉપયોગ ક્યાં હતો? ધર્મ. ધર્મ સમજાય છે, ધર્મ એટલે ધર્મી નો આશ્રય લઈને જે પરિણામ પ્રગટ થાય, સમ્ય દર્શન જ્ઞાન થાય, તો વિકરાગતા, નિરાકુરતા, નિર્વિકલ્પ, અતિન્દ્રિયજ્ઞાન, અતિન્દ્રિય આનંદમાં ઉપયોગ રમતો હતો. તો ઉદય આવશે કે નહીં? અરે બોલો, કોઈ પણ ઉદય, કોઈ પણ કર્મ ઉદય, નિયમ નિયમ, કોઈ પણ કર્મ ઉદયમાં આવ્યા વગર નહીં થાય. સત્તામાંથી કોઈ પણ કર્મની નિદ્રા નહીં થાય. એક કર્મ ઉદયમાં આવ્યા વગર, એનું ફળ આપ્યા વગર એ કર્મ ખરવાનો નથી. તો એનું પેનલ, એનું ચેનલ, એની ગતિ, એનું ગમન, એનું પરમન સ્વતંત્ર છે કે નહીં બોલો? અને આપણું અંદરમાં જે પરમન છે એ સ્વતંત્ર છે કે નહીં બોલો? એમાં જોડાવું ન જોડાવું આપણા હાથમાં છે કે નહીં બોલો? કયો કર્મ નો ઉદય જબરજસ્તી આપણને રાગાદી ભાવ દુઃખી કરી શકે બોલો? કઈ પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકે બોલો? આનો મતલબ શું થયો? હર પરિસ્થિતિમાં તું પ્રસન્ન રહી શકે, આનંદમાં રહી શકે, જ્ઞાતા ભાવમાં રહી શકે, સાક્ષી ભાવમાં રહી શકે, અકર્તા ભાવમાં રહી શકે કે નહીં બોલો? સમજાય છે, ખ્યાલ આવે છે? જો કે નવીન કર્મ બનવા સંસાર ભ્રમણ કા કારણ નહીં, એટલે કર્મો કી ગાંઠ કી અવિપાક નિદ્રા કરના ચાહીએ, જિસે કર્મ બંધ ઓર સંસાર ભ્રમણ અવિપાક અને સકામ બે એક, સકામ કામ અવિપાક કવિપાક, અવિપાક અને બોલો બોલો જલ્દી, અવિપાક અને સકામ ઇઝ વન. આ નોટ કરજો, આમાં કન્ફ્યુઝન નહીં કરતા. અવિપાક અને સવિપાક એ કર્મ ના ઉદય નું પરિણામ બતાવવા માટે એ ભેદ છે. સમજાય છે? દ્રવ્ય કર્મ માં અગર તમે નિર્જરાના ભેદ કરશો ને તો અવિપાક સવિપાક થશે, અને જીવ ના પરિણામમાં અગર તમે ભેદ કરશો ને તો સકામ કામ થશે. આર યુ ગેટિંગ? જીવ ના પરિણામમાં સકામ નિર્જરા, કામ ની નિદ્રા કહીએ, સકામ નિદ્રા, અવિપાક નિદ્રા, ગો ટુગેધર. આપ જોડકો સમજાયો પ્રિયંકાબેન? શું કીધું? અવિપાક અને સકામ. જીવના પરિણામમાં ભેદ પડશે તો કર્મના સકામ અકામ, જીવના પરિણામમાં સકામ અને અકામ, સકામ અને કામની નિદ્રા. કામની નિદ્રા શું કરવી? કે અવિપાક એટલે કર્મનો ઉદય આવીને ખરી ગયો, અને જીવનું સકામ એટલે કે પોતાનું અંદરમાં કામ ચાલતું રહ્યું, એમાં જોડાયો નહીં, એટલે અવિપાક. પુરુષા ઉપયોગ અંદરમાં ડૂબી ગયો, જોડાયો નહીં, એક જ તો પૂર્વક ન જોડાયો, કઈ સમજાય છે? અને રાગાદી પણ ન થયા તો અંદરમાં જોડાઈને કેવળ જ્ઞાન લઈ. કયા બે જોડકા જોઈએ? એક વાર બોલો, જોડકા કયા બે? સકામ અને અવિપાક. આર યુ ગેટિંગ? સકામ, સકામ કે અહીંયા લઉં છું, કારણ કે જીવના પરિણામમાં સકામ અકામ નજરા હોય. જીવના પરિણામને લઈને સકામ અકામના ભેદ પડ્યા નજરા, અને કર્મના ઉદયને લઈને અવિપાક કવિપાક ભેદ પડ્યા. આર યુ ક્લિયર વિથ ધીસ કોન્સેપ્ટ? અવિપાક એટલે ઉદય આવીને ખરી ગયો, જીવ જોડાયો નહીં, સકામ નજરા. ઉદય આવ્યો અને જીવ જોડાયો તો સવિપાક અને અકામ. ક્લિયર? સવિપાક અને આ રીતે આપણે ચર્ચા ગાથાની કહી. આના પછીની ગાથા પણ બહુ સરસ છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી મા સખુ વંદના શતવાર હૈ, વંદના શતવાર હૈ. અને કાંતવન બોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માતનો આ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત સનાતન સ્વાન ભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો.